it's like Vikram Sarabhai is a Ultra Pro Max version of Ambalal
Sarabhai.
કે એકદમ ફૂલ ફ્લેજ્ડ એમ કે હવે કોઈ જગ્યાએ એમને મતલબ એ ડિલેમા નથી એમ કે વિઝન બહુ ક્લિયર છે, એમનું કામ બહુ ક્લિયર છે, એમના સ્વભાવના બધી જે સારા સારા જે પાસા છે બધા જ લઈ લીધા છે એમ.
હેલો એન્ડ વેલકમ ટુ ધ સાયન્ટિફિક ગુજરાતી શો. જો તમને ગુજરાતી ભાષામાં સાયન્સ, ટેકનોલોજી, હિસ્ટ્રી અને મિસ્ટ્રીની વાતો કરવી કે સાંભળવી ગમતી હોય તો આ પોડકાસ્ટ તમારા માટે છે. મારું નામ છે અંકિત અને મારા કો હોસ્ટ નિઝિલ શાહ સાથે આજના એપિસોડમાં અમે ડૉક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈના જીવન અને કાર્ય વિશે વાત કરી છે. આ સેકન્ડ એપિસોડ છે 4 એપિસોડની સિરીઝમાં, અને આ એપિસોડમાં કરેલી બધી જ વાતો અમૃતા શાહની બુક વિક્રમ સારાભાઈ અ લાઈફ ઉપર આધારિત છે. જો તમને એપિસોડ ઇન્ટરેસ્ટિંગ લાગે તો પ્લીઝ મને મેસેજ કરજો. મને આવા ઘણા બીજા એપિસોડ કરવાની ઈચ્છા છે કે જેની અંદર બીજા ઘણા બધા સાયન્ટિસ્ટના લાઈફ અને વર્ક વિશે વાત કરીએ, કારણ કે આની અંદર ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ કે આપણે કોઈની મહાનતા વિશે કે એમના મહાન કાર્યની વાત કરીએ છીએ, પરંતુ એક સમજવાની ટ્રાય કરીએ છીએ કે એક વ્યક્તિ જે કોઈક ઇમ્પોસિબલ લાગતી પ્રોબ્લેમને સોલ્વ કરવાની ટ્રાય કરે છે, તો એની સાથે એમનું જીવન અને એમના હિસ્ટોરિકલ કોન્ટેક્સ કે કયા ટાઈમમાંથી આવે છે અને ત્યારે દુનિયા કેવી હતી, તો એ બધી વસ્તુ વિશે સ્ટડી કરવું અને એના વિશે વાતો કરવી ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇન્સ્પાયરિંગ ઓલ્સો. તો મને આવી બધી વસ્તુઓમાં ઘણી મજા આવે છે અને આઈ રીલી વોન્ટ ટુ ગો ડીપ ઇન ટુ ઇટ, એટલે કે બુક વાંચીને અને એને વધારે સારી રીતે સમજવાની ટ્રાય કરવી છે. સો જો તમારામાંથી પણ કોઈને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય અને મારી સાથે કોઈ એક સાયન્ટિસ્ટની બાયોગ્રાફી વાંચીને એના ઉપર ડિસ્કસ કરવું હોય તો ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી, આપણે કંઈક પ્લાન કરીશું. એન્ડ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ટુડેઝ એપિસોડ.
અને એ સિવાય એમણે એ બેક ટુ બેક ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ્સ કર્યા છે.
હા,
એમણે કેવું કહેવાય કે એમણે એક વ્યક્તિ દરેક જગ્યાએ એવી રીતે કોઈ પકડે કે એક વ્યક્તિ હોય કે જે ઇન્સ્ટિટ્યુશન માટે મજબૂત મળી જાય તો એની આજુબાજુ ઇન્સ્ટિટ્યુશન બિલ્ડ કરી દેતા. કોઈ બી ઇન્સ્ટિટ્યુશન બિલ્ડ કરવા માટે એમને એકાદ માણસ જોઈએ, એકાદ માણસ એવું હોય ને પ્રોપર એવું માણસ પકડી લે અને પછી આજુબાજુ ઇન્સ્ટિટ્યુશન બિલ્ડ કરવા મહેનત કરે.
જે મેચ્યોરિટી એજ વાઇઝ જે હતી ને તે બહુ વધારે પડતું એમ શું કહેવાય કે એમ રિમાર્કેબલ હતું એમ, કારણ કે એમનો જન્મ થયો હતો 1919 બરાબર, અને એમણે પહેલી જે મેઇન સંસ્થા બનાવી પીઆરએલ 1947 નવેમ્બરમાં, તો એ મતલબ ભારત દેશ જેવો આઝાદ થયો ત્યારે એમણે પહેલું કામ એ જ કર્યું કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી બનાવી, અને તે એટલે ત્યારે એમની એજ હશે 28 વર્ષની.
દરેક વસ્તુ ની અંદર સાયન્ટિફિક આઈડિયાઝ ને ઇમ્પ્લિમેન્ટ કરવા માનતા હતા. એ પર્ટિક્યુલર ટેકનોલોજી અને સાયન્સ ઇમ્પ્લિમેન્ટેશન ના માણસ હતા. ખાલી પેલું થિયોરેટિકલ TRL છે, પ્યોરલી થિયોરેટિકલ સાયન્સ ના ફિલ્ડ માં કામ કરે.
હા,
થિયોરેટિકલ મતલબ કે ફિઝિક્સ કે માય
પ્યોર કોસ્મિક રેઝ ઉપર રિસર્ચ કરતા હતા, તો એ તો હવે એકદમ જ મતલબ
હા
એ થઈ ગયું કે
ધ પ્યોર સાયન્સ ઇઝ
પ્યોર સાયન્સ. હા, એની ગ્રાસ કોઈ એપ્લિકેશન એમની લાઈફ ટાઈમ માં મળી પણ નહીં શકે એ ટાઈપ નું.
હા, મે બી કરા છે, પણ બાકી એની સામે જે અટીરા તો એ પ્યોર સાયન્સ ની પ્યોર ટેકનોલોજી એટલે પ્યોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સાયન્સ છે. અને એમણે ખાલી એની અંદર એ જ વસ્તુનું નહોતું મહત્વ આપ્યું કે ખાલી મશીન્સને અપગ્રેડ કરવા, પ્રોસેસીસ, ટેકનિક્સ એને અપગ્રેડ કરવા, અને એ સિવાય એમને મેનેજમેન્ટ સાઈડ બી એટલો જ હતો રસ કે સાયન્ટિફિક રીતે મેનેજમેન્ટ થાય એમ, મીન્સનું અને પ્રોસેસીસનું ને શિડ્યુલ્સ તે બધા મેનેજમેન્ટ સાઈડ બી એટલો જ ઇન્ટરેસ્ટ હતો. આમ સાયન્સ ના માણસ સાયન્ટિફિક મેનેજમેન્ટ છે એ વખતે, તો મોટાભાગના મિલ માલિકો માટે કોઈ સાયન્ટિફિક રીતે મેનેજમેન્ટ જેવું કશું કોઈ હતું નહીં. હા, મોટાભાગે ઇન્સ્ટિટ્યુશન આમ પોતાના ઇન્ટ્યુશન અને પોતાના એક્સપિરિયન્સ થી લોકો મેનેજ
કોઠાસૂચ જે આપણો વર્ડ છે,
એટલે જે મિલ અફેર્સ એ બધું જાતે રીતે મેનેજ કરતા હતા. હમણે એ વસ્તુ નહીં, સાયન્ટિફિક રીતે મેનેજમેન્ટ કરવું જોઈએ, કોઈ બી સંસ્થા હોય એવું ટાઈપનું ઇમ્પ્લિમેન્ટ કર્યું ત્યારે, એટલે એ લોકો બી થોડું પેલું એવું તો લાગ્યું હતું કે એમના આઈડિયા થી અગેન્સ્ટ નો આઈડિયા છે. અતિરા
સેકન્ડ ચેપ્ટરમાં એમને એ વાત કરી છે કે જ્યારે અટિયા બનાવી ને તો લગભગ એક સાથે 70 જેટલા એમણે એમ્પ્લોયીઝને હાયર કરેલા હતા, બધા મતલબ વ્હાઇટ કોલર ટાઈપના કે રિસર્ચ માટે, અને બધા નવા, મતલબ કોઈ એક્સપિરિયન્સ એજ એવા કોઈ વ્યક્તિને હાયર જ નહીં કર્યા, અને લિટરલી એમને ગ્રૂમ કર્યા, પોલિશ કર્યા એમની સાથે, એક કાઇન્ડ ઓફ એક સ્ટુડન્ટ મેન્ટર જેવા રિલેશન સાથે. અને એ એવું કંઈક છે કે there are very few like people કે જે એકચ્યુઅલી એમણે બનાવેલા કોઈ ઇન્સ્ટિટ્યુટને છોડીને ગયા હતા, બાકી મોટે ભાગના લાઈફ ટાઈમ ત્યાં જ કામ કરતા હતા,
ત્યાં જ કરતા. અને એ કે એ એ આવશે પણ એ બેઝિકલી છે કે હી વોઝ અ એવી પર્સનાલિટી જબર હતી.
હા,
એમ કે એ જે લોકો જોડે કામ કરતા ને એ લોકો ને એવું લાગે કે જ્યારે અમારા પર્સનલ છે.
હા,
એ હદે લોકોને એમના પ્રત્યે એમ્પથી કો કે જે ઇમોશનલ અટેચમેન્ટ ટાઈપ ફીલ થાય. હા, કે અને એવું નહીં એમના બિઝનેસ જેમને સારા ભાઈ કેમિકલ્સ કરીને એમની જે કંપની ચલાવી એમાં બી
બરોડામાં. હા
હા, કે ભાઈ એમના જે મેનેજમેન્ટ ને આ તે લોકો એવું ફીલ કરે કે જાણે અમારી જોડે પર્સનલી ઇન્વોલ્વ છે. અને એમની મેથોડોલોજી રે, એમને માણસો જોડે જે બોન્ડિંગ કરવાની કેપેસિટી, માણસોને શું કે પુશઅપ કરવાની, એટલે એવી રીતે કે જે માણસો કામ કરવા માટે આગળ આવે, લોકોને ગ્રૂમ કરતા રિસર્ચ, કે ભાઈ જેથી લોકો જે તે ફિલ્ડ એમાં માસ્ટરી કેળવી શકે, વધારે સારી રીતે પરફોર્મ કરી શકે.
કાર્તિક સાયાભાઈની એક કોમેન્ટ છે ને આની અંદર કે વિક્રમ સાયાભાઈની જે પર્સનાલિટી હતી એનું મતલબ એ બનાવવામાં જે મોટે ભાગનું કામ હતું કે અંબાલાલ સાયાભાઈએ કરી દીધું હતું એમની લાઈફ ટાઈમમાં, કે એમણે જે જે જગ્યાએ મતલબ રેઝિસ્ટન્સ ફેસ કરવું પડે તે બધું કરી લીધું હતું. અને ઇટ્સ લાઈક કે વિક્રમ સાયાભાઈ ઇઝ અલ્ટ્રા પ્રો મેક્સ વર્ઝન ઓફ અંબાલાલ સાયાભાઈ, કે એકદમ ફૂલ ફ્લેજ્ડ એમ, કે હવે કોઈ જગ્યાએ એમને મતલબ એ ડિલેમાં નથી, એમ વિઝન બહુ ક્લિયર છે, એમનું કામ બહુ ક્લિયર છે, એમના સ્વભાવના બધી જે સારા સારા જે પાસા છે બધા જ લઈ લીધા છે એમ.
એમને ખબર હતી કે કોઈ બી આઈડિયાઝ હોય તો કેવી રીતે રિયલાઇઝ કરવા, ઇન્સ્ટિટ્યુશન્સ ને કેવી રીતે રિયલાઇઝ કરવા, કે કઈ વસ્તુ ને કેવી રીતે એમને ઊભી કરવી, એ બહુ એ બાબતે બહુ ક્લિયર હતા હતા કેવી રીતે બધું ઊભું કરી છે. એવું નહીં કે આપણે કોઈ પ્લાન બનાવ્યો તો એમને કંઈ અનક્લિયર હોય, બહુ એટલે આપણે કંઈ ક્લિયર માઇન્ડેડ હતા, કે આઈડિયાઝ ફિક્સ હોય કે કેવી રીતે બિલ્ડ કરી છે. અને એક વસ્તુ ઊભું થઈ ગયું, રેડી થઈ ગયું, ઓન ધ વે આવી ગયું, લેટ બિલ્ડ લેટ કાઇન્ડ ઓફ એવું ટાઈપ.
એક સારા લીડરની મતલબ જે મતલબ ગ્રેટ લીડરની ક્વોલિટી એ જ હોય ને કે એમના ગયા પછી ઇન્સ્ટિટ્યુટ કે એમણે જે પણ વસ્તુ ક્રિએટ કરી છે એ એટલી જ સ્મૂથલી જો ચાલી શકતી હોય તો દેટ મીન્સ કે એમણે બહુ સારું કામ કરીને ગયા છે, કારણ કે એમણે એમની અંદર એવા લીડર્સને એવી કેપેબલ ઇન્સ્ટિટ્યુટ બનાવી છે કે એમના વગર પણ એક્ઝિસ્ટ કરી શકે અને એટલી જ સારી ચાલી શકે.
અને એવા લીડર્સ બી ઉભા કર્યા કે જે ઇન્ડિપેન્ડન્ટલી ઇન્સ્ટિટ્યુટને આગળ વધારે, અને એમણે પાછે એમના ફિલ્ડમાં એટલું બધું એક્સેલ કર્યું કે જે ઇન્સ્ટિટ્યુશન્સ ને આગળ ને આગળ લેતા
ગયા.
એવા ને એવા લોકો એમણે ગ્રૂમ કર્યા બનાયા એમની જોડે, એટલે પાછું એવું નહીં કે પોતે જ લીડર હતા, બીજા બી લીડર્સ ને એમણે ડેવલપ કર્યા, તો એ સારા લીડર કહેવાય ને કે જેમના પછીના નેક્સ્ટ જનરેશન ઓફ લીડર્સ બી ઉભી કરે. અને બધા ફાઉન્ડેશનલ ઇન્સ્ટિટ્યુટ બનાયા કે જેમણે બનાયા ત્યારે બહુ બેઝિક હતા, ઓબ્વિયસલી દેશમાં એટલા બધા કોઈ સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યુશન્સ હતા જ નહીં, એમાં પર્ટિક્યુલર વેસ્ટ ઇન્ડિયામાં તો નહોતા જ, સાઉથ અને ઈસ્ટમાં બહુ હતા.
એક બંગાળમાં પણ છે આની અંદર કે હોમી બાબા અને વિક્રમ સાયાભાઈ એ બંને મતલબ ગુજરાતી રૂટ્સમાંથી આવીને વેસ્ટર્ન સાઈડ ઓફ ઇન્ડિયામાં, ને પાછા બંને પ્યોર સાયન્સમાં એક એક્સેલન્સ અચીવ કર્યું હતું, અને ત્યાર પછી એક એમની પર્સનાલિટી ને એમની પીપલ સ્કિલ ને એમની મતલબ એમના કનેક્શન પણ ઓબ્વિયસલી પંડિત નેહરુ સાથે એમના જે કનેક્શન હતા તેના બધા
યુઝ કરીને, હા
તો એ વસ્તુ મતલબ થોડી અનયુઝ્યુઅલ હતી એ સમયે, કારણ કે મોટે ભાગના ઇન્ડિયાના સાયન્ટિફિક કામ ક્યાં તો કોલકાતાથી થતું હતું ક્યાં તો સાઉથમાં સીવી રમનના એની અંદર થતું હતું એમ, તો એ એક એનોમલી હતા
એ ટાઈમે. એટલું વેસ્ટ મોટા ભાગે આમ કહે તો ગુજરાતને બધા બિઝનેસ ફોકસ બોમ્બેના બધા એ બધા સાયન્સ ફોકસ ક્યારે રહ્યા જ નથી. અટીરાના એક સ્ટેટિસ્ટિશિયન કે જે નામ તો ભૂલી ગયો, સ્ટેટિસ્ટિશિયન છે, એમણે વિક્રમ સારાભાઈને એવી રીતે કમ્પ્લેન કરી કે એમ કે ભાઈ અટીરામાં
કેટલી
બધી કંપનીઓ વિક્રમ સારાભાઈ બધા ઇસરો માટે ઓળખતા, પહેલી માર્કેટ રિસર્ચ કંપની એમણે બનાવી હતી. એટલે એવું તો ખાલી ટેકનોલોજી અને સાયન્સ રિલેટેડ પણ સાયન્ટિફિક મેનેજમેન્ટ ટાઈપનું છે ને આ વસ્તુ.
બહુ ઓલરાઉન્ડ અરાઉન્ડ વિઝન હતું એમ. ને આ બુક વાંચ્યા પહેલા મારું પણ પરસેપ્શન, મતલબ આપણે જ્યારે પણ વિક્રમ સાહેબની વાત કરીએ ને તો ઇસરો ઇસરો અને પીઆરએલ થી બધી વસ્તુ ચાલુ થતી હોય, પણ એના સિવાય તમે એમના જે સાયન્ટિફિક રૂટ્સ પણ જોવ ને તો હી વોઝ અ બ્રિલિયન્ટ સાયન્ટિસ્ટ.
હા,
કોસ્મિક રેસ નું જે એમનું ઓરિજિનલ રિસર્ચ હતું ટાઈમ વેરિંગ, અને એમાં પણ કેટલા ઓરિજિનલ આઈડિયાઝ હતા ને કે ટ્રોપિકલ એરિયામાં કોસ્મિક રેસ, કે ઇન્ડિયાનું જ્યાંથી મતલબ કશ્મીર ગયા હતા લિટરલી. સાહેબભાઈ અને એમના ભાઈ બહેન સાથે આખું મતલબ એક ટોળી બનાવી સાયન્ટિફિક રિસર્ચ માટે ગયા હતા. તો ત્યાંથી એમણે ઓરિજિનલ વર્ક એ કર્યું હતું, કેમ્બ્રિજ માંથી પીએચડી થયા હતા. તો દેટ વોઝ લાઈક અમેઝિંગ. અને સૌથી એક એક વસ્તુ તમે નોટિસ કરી, કેટલા બધા લોકો કેટલા કનેક્ટેડ હતા, કે જે વિક્રમ સાયાભાઈના મમ્મી હતા સરલા સાયાભાઈ, તો એ અને મૃણાલિની સાયાભાઈના મમ્મી મતલબ દે ઓલરેડી નો ઈચ અધર. હા, અને ત્યાર પછી
બે ફેમિલીઝ નોન હતા એકબીજાના.
હા, અને વિક્રમ સાયાભાઈના જે મોટા બેન હતા અને મૃદુલા સાયાભાઈ આઈ થિંક.
હા, મૃદુલા.
હા હા, ને એ જ રીતે મૃણાલિની સાયાભાઈના મોટા બેન હતા એ કેપ્ટન લક્ષ્મી સહેગલ, જેમણે આઝાદી હિંદ ફોજમાં હતા. અને બંનેની પર્સનાલિટી, એ બંને બહેનોની પાછી પર્સનાલિટી પણ એકદમ શું કહેવાય એમ સ્ટ્રોંગ એવી પર્સનાલિટી, જે એમ સમાજમાં જેવી કંઈક ચાલે છે તેની સામે લડવા માટે રેડી એમ
આઈડિયલિસ્ટ.
હા
હા,
એકદમ પ્રોપરલી એવા લીડર કે છે. ને બે ઇન્સિડન્ટ જોરદાર હતા. એક તો જયારે એમના મેરેજ થયા ત્યારે કેપ્ટન લક્ષ્મી સહેગલ સિંગાપુરમાં જેલમાં હતા, અને જયારે એ બંને અમદાવાદ આવ્યા મેરેજ પછી તો ત્યારે આઈ થિંક મુદુલા સાહેબભાઈ જેલમાં હતા.
એ જેલમાં હતા.
અને કેવી આ બધી વસ્તુ કેવી ખતરનાક છે ને, કે મતલબ એમ આના ઉપર એમ આખી મૂવી બની શકે કે જસ્ટ ખાલી આ ઇન્સિડન્ટ ઉપર, કે એ સમયનું ઇન્ડિયા કેવું હતું એમ, ખાસ કરીને આ મેરેજ વાળો ઇન્સિડન્ટ.
હા, એ અને એમણે જ્યારે આ બધું કર્યું એમ કે એ એમ કહે ને કે એમને સારાભાઈનું ફેમિલી નેશનલ મુવમેન્ટ સામે એટલું બધું હતું બરાબર કે આઝાદીની ચળવળના બધા એકદમ એક્ટિવલી ઇન્વોલ્વ હતું. વિક્રમ સારાભાઈએ દેશના વિકાસ માટે પાથ ચૂઝ કર્યો પણ એ આંદોલનનો નહોતો.
ને એ મેચ્યોરિટી એ સમયે લાવવી બહુ ડિફિકલ્ટ છે.
પોલિટિકલ કે આંદોલન સાઈડ નહીં, કે એમનો અલગ રસ્તો પકડતો કન્ટ્રી માટે, પણ અલગ
એમને ખબર હતી, બહુ ક્લિયરલી ખબર હતી, કોઈ કન્ફ્યુઝન કે ડિલેમા નહીં હતું, તમારે આ કરવું જોઈએ ને જે
બહુ ક્લિયર માઇન્ડેડ હતા.
એક આ જે મેરેજ વાળો ઇન્સિડન્ટ છે ને તે એકચ્યુઅલી અત્યાર સુધી મારું એક ફેવરેટ એ મતલબ સ્ટોરી છે કે કેવી રીતે બધી વસ્તુ એક્ઝિક્યુટ થઈ. જેમ કે મતલબ એમણે ડેટિંગનું ને બધું ડિસાઇડ થયું ને પછી એમણે ડિસાઇડ કર્યું કે હવે મેરેજ કરવા છે રાઈટ, તો મૃણાલિની સાયાભાઈ પણ કન્ફ્યુઝ હતા કે નોર્થમાં એમને લોકો એક્સેપ્ટ કરશે કે નહીં, અને અંબાલાલ સાયાભાઈ પણ થોડું ક્રિટિસિઝમ તો હતું એમ કે શી ઇઝ યંગ એન્ડ વેરી એમ્બિશિયસ પર્સન તો બટ યુ કેન ટેક યોર ઓન ચોઈસ મતલબ યુ કેન ચૂઝ વોટ એવર યુ વોન્ટ તો એ તો એ લોકોના એમાં હતું કે બધા પોતપોતાની ચોઈસ લઈ શકે અને જ્યારે એમણે ડિસાઈડ કર્યું કે એમણે મેરેજ કરવા છે તે ડેટ પણ એ સમય પણ કેટલો સિગ્નિફિકન્ટ હતો ને કારણ કે 1942 ગાંધીજીએ હિન્દુત્વનું આંદોલન ચાલુ કર્યું અને ડુ ઓર ડાય હા ડુ ઓર ડાય કહી દીધું એટલે હવે આખો દેશ એનઆરકીમાં જવાનો છે અને અંબાલાલે એમને કહ્યું કે તમે અમદાવાદ આવી જાઓ તો એમણે વિચાર્યું કે જો અમદાવાદ અત્યારે જતા રહ્યા તો મેરેજ નહીં થશે તો ત્યારે હા એટલે કોઈ પણ ફેમિલી કે ફ્રેન્ડ્સ ની હાજરી વગર એમણે મેરેજ કર્યા ત્યાં બેંગ્લોરમાં અને પછી અમદાવાદ ગયા તો ત્યાં ઓલરેડી બધા ટ્રેનના પાટા ને બધું ટ્રેનો પડવાનું ચાલુ થઈ ગયું હતું તો એમને મુંબઈ થી અમદાવાદ પહોંચતા વચ્ચે 60 કલાક જેટલા લાગી ગયા હતા વેરી અનયુઝ્યુઅલ હનીમૂન અને પછી જ્યારે ઘરે ગયા તો એમની 4 બહેનો અને 2 ફોઈ જેલમાં હતા આઝાદી માટે હા મતલબ કોઈ પણ માણસ એવું જ વિચારે ને ખાસ કરીને એમની એજ જ કેટલી હતી 23-24 વર્ષ ની એજ હતી તો ત્યારે તો ઓબ્વિયસલી મતલબ જ્યારે આજુબાજુ આટલું બધું ચાલતું હોય તો કોઈને પણ એવું થાય કે નહીં આપણે પણ પાર્ટિસિપેટ કર્યું જ છે એમ
અને ફેમિલી ક્લોઝલી પાછું ઇન્વોલ્વ હતું
હા
બહુ ક્લોઝલી ઇન્વોલ્વ હતું ફેમિલી એ એમનું વિઝન ક્લિયર જ હતું કે ભાઈ મારે આ જ રસ્તો છે હા
અમૃતા શાહ એક એક મતલબ જે રાઇટર છે બુકના એમણે કમેન્ટ કરી છે ને એની અંદર કે સારાભાઈ ફેમિલીઝમાં જે ફિમેલ્સ હતા તે બધા આઈડિયલિસ્ટિક હતા અને સમાજમાં જે પણ મતલબ જે ઇનઇક્વાલિટી સામે બહુ સ્ટ્રોંગલી એમ ઉભા હતા ને એની સામે જે બધા જે મેન હતા સારાભાઈ ફેમિલીઝમાં તે બધા બી આઈડિયલ હતા પ્રોગ્રેસિવ હતા પણ ક્યાંક ને ક્યાંક એ મતલબ નોઈંગલી ઓર અનનોઈંગલી એટલા બધા આઈડિયલિસ્ટિક ને એટલા બધા સ્ટ્રોંગલી મતલબ ઉભા નહીં રહેતા હતા એવા બધા પ્રશ્નો સામે કારણ કે જ્યારે એ મેરેજ કરીને ઘરે ગયા તો ત્યારે એમના મોટાભાઈ આફ્રિકાથી આવ્યા હતા અને બીમાર થઈ ગયા હતા અને આઈ થિંક અંબાલાલે રિક્વેસ્ટ કરી હતી ગવર્નરને કે મૃદુલા સારાભાઈને જેલમાંથી મતલબ થોડા દિવસ છોડો બીકોઝ એમના ભાઈને મળી શકે છે ઘણા બીમાર છે અને એમણે ના પાડી દીધી કે એમણે નથી આવું ઘરે એમ
they were very strong women so you can get that at least strong active or evi women bhi nahi jawab rahi hai je jawab rahi hai ane paacha front line ma kaam kar raha hai mai unhe ke paacha hi bachi hai ekdam front line ma aage hai
ને જે જે ઇન્ડિયા માટે જો બહુ ક્રિટિકલ ટાઈમ હતો ને 1942 થી લઈને 47 સુધી તો ત્યારે વિક્રમ સારાભાઈ મતલબ એમનું ફૂલ ફોકસ ઇવન મેરેજ પછી પણ એમને ફૂલ ફોકસ એમના રિસર્ચ ઉપર આઈપીઓ અને કેમ્બ્રિજમાં
જે પૂરું કરવાનું
હા જે એમને પીએચડી માટે જે કરવાનું હતું તે એ કર્યું અને જેવું પછી ઇન્ડિયા મતલબ ભારત આઝાદ થયો તેવું તાકાત પીઆરએલ ની સ્થાપના કરી અટિયા ની સ્થાપના કરી અને તો
નેશન માટે એક પછી ઇન્સ્ટિટ્યુશન બિલ્ડ કરતો જશે એક પછી એક કરતા ગયા જે છેક છેલ્લે સુધી અમે ઇન્સ્ટિટ્યુશન બિલ્ડ કર્યા અનેક એક થી ચડ્યા હતા પાછા એ બી છે ખાસ બધો ટાઈમે સિંગલ પેરેન્ટ તરીકે કામ કર્યું છે જયારે દિવાળી ની ઇન્ટરનેશનલ લેવલે ટ્રાવેલ કરતા એમાં ડાન્સ ગ્રુપ જોડે પરફોર્મન્સ ટીચર હતો ત્યારે એમના બે ચિલ્ડ્રન હતા બે ચિલ્ડ્રન બી રેસ પોતે કરતા હા
ને પ્લસ એમનો જ્યારે એ કંઈક કાશ્મીર ફરવા નહીં તો સાયન્ટિફિક રિસર્ચ માટે જ ગયા હતા તો ત્યાં પેલું કંઈક કંઈ એક્સિડેન્ટ થાય છે અને કંઈક એમને આંખ ઉપર લાગી જાય છે મળાની સાયાભાઈને તો તો જ્યાં સુધી એ સારા નહીં થાય ત્યાં સુધી એમની દેખભાળ કરવાની અને ઇવન એમના એન્કરેજ કરવાનું કે એમનું ડાન્સ એકેડમી ચાલુ કરે અને એ સમયે મતલબ બે ચાર ઇન્સ્ટિટ્યુટ એક સાથે હેન્ડલ કરવાનું,
હેન્ડલ કરવા અને વચ્ચે ફેમિલી લાઈફ પ્લસ, હા ચિલ્ડ્રન નાના હતા એટલે, પોતાનું ઘર અલગ બનાવ્યું, અલગ રહીને અલગ રહેતા હતા, તો એવું લાગે કે બહુ ઇમ્પોસિબલ જેવી લાઈફ જીતતા હતા.
ને આ બધી વસ્તુ આઈ ડોન્ટ નો, મને એવું લાગે કે આપણે જનરલ જે શું કહેવાય, ઇવન ગુજરાતમાં પણ આપણે વિક્રમ સારાભાઈની એટલી બધી વાતો નથી કરતા જેટલી થવી જોઈએ, જે પર્સનાલિટી એમની હતી અને જે રીતના એમણે કામો કર્યા છે. અને તો મતલબ એટલી બધી વાતો કેમ નથી થતી, મને થોડું તો એવું લાગે કે આપણે બીજા બધા પ્રોમિનન્ટ ફિગરની પણ વાતો કરીએ છીએ એમ.
બહુ ઇસરો ને બી બહુ ફિક્સ ફ્રેમમાં બાંધી દીધી,
હા કે ફાધર ઓફ ઇન્ડિયન સ્પેસ સાયન્સ, ત્યાંથી જ મતલબ આપણે બસ ચાલુ કરીએ ને એટલા.
મને અટીરા જેવી સંસ્થા, મેં મને બહુ પહેલાથી ખ્યાલ હતી કે ક્યાં છે અટીરા, કઈ ટાઈપની સંસ્થા, બાકી મોટા ભાગના લોકોને ખબર બી નથી કે અટીરા શું.
હા ને ઇવન આ બધા મોટિવેશનલ સ્પીકર પર કંઈક યુઝ કરું આમાંથી, મતલબ કેટલો બધો કોન્ટેન્ટ છે બોલવા માટે, મતલબ એવી કઈ વસ્તુ છે કે જે એમ કોઈ મોટિવેશનલ સ્પીચમાં તમે નહીં યુઝ કરી શકો, મતલબ દરેક પાસા ઉપર તમે જોઈ શકો કે એઝ અ સ્ટુડન્ટ, એઝ અ સાયન્ટિસ્ટ, એઝ અ બિઝનેસમેન, એઝ અ મતલબ નેશન બિલ્ડર, પ્લસ એઝ અ ફાધર, એઝ અ હસબન્ડ, મતલબ ઘણા બધા એસ્પેક્ટ છે કે જેમાં ઘણી બધા એનેક્ડોટ્સ લઈ શકાય એમ. ઇવન આ સ્ત્રી સશક્તિકરણ એ જ શું કહેવાય ને, વુમન એમ્પાવરમેન્ટ,
વુમન એમ્પાવરમેન્ટ,
હા એટલે આજકાલ ગુજરાતીમાં શું કહેવાય ને,
સ્ત્રી સશક્તિકરણ,
સશક્તિકરણ, હા. તો એમાં પણ આ બધા સારાભાઈ ફેમિલી ના એક્ઝામ્પલ જ ચાલુ કર્યું છે મેં તો, કેમ
અરે બધા બધા એક એક ખીચડી, એક એક ખીચડી,
હા
પર્ટિક્યુલર. તો ચલો સારાભાઈ ના ફેમિલી ને ધ્યાનમાં રાખીને લખાયેલી બુક છે, ઓબ્વિયસલી વિક્રમ સારાભાઈ નું જ બધું છે, એમ જે બીજી બધું છે બધા કઈ ઓછા નથી. ચલો અંબાલાલ સારાભાઈ ને સારો સ્પેસ મળી છે, પણ બાકી બધા એ કઈ કોઈ કોઈ ઓછા હતા
ને, વેલ્યુઝ પણ મતલબ બધા એમ પોતાની વેલ્યુઝ ઉપર જીવા વાળા એમ, બધાનું વ્યક્તિત્વ એક હતું. એક કોમેન્ટ છે ને ખુશવંત સિંહ ની કે આઈ થિંક લીના મંગલદાસ નહીં, મૃદુલા સારાભાઈ ઉપર એમણે લખેલું હતું કે એમનું મતલબ એમની જે કામ કરવાની શૈલી હતી ને સેમ અંબાલાલ અને અંશુયા સારાભાઈની પણ એક તું જ હતું કે એવો ક્યારે પણ જે આવી અમુક જે હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ જે થઈ હોય, જેમ કે અમદાવાદમાં બધી સ્ટ્રાઇક થઈ હતી જેના કારણે પછી રિઝોલ્યુશન થયું ને બધું, તો તેમાં એ લોકો પોતાના રોલને ડિસ્કસ કરવા માટે થોડા રિલેક્ટન્ટ હતા, કે બહુ વધારે ઓપનલી એના વિશે વાત નહીં કરતા હતા. તો એની અંદર એ પેલું કહેવાય ને ગુજરાતીમાં કે આપણે કહીએ ગુજરાતીની આઈ થિંક સંસ્કૃત વર્ડ છે નિષ્કામ કર્મ, તો એની અંદર કદાચ એ લોકો બહુ વધારે માનતા હતા કે કામ કયો અને જેટલું કામ તમે કર્યું છે એ જ તમારું કર્મ છે અને એ જ મતલબ એ વર્ડ છે એમ. નિષ્કામ કર્મ વાળો આઈડિયા ઘણો ફેસિનેટિંગ છે.
અને એમણે પછી એવું નથી રાખ્યું કે કઈ રિવોર્ડ મળે કે હું નામી થઈ જઉં એના માટે કામ, મોટું નામ થઈ જાય, હું હું કોઈ બહુ સમાજની સેવા કરી નાખું એવું બી નતું.
એક્સેપ્ટન્સ કેટલું બધું હતું, કદાચ અંબાલાલ સારાભાઈ ને એક પોઈન્ટ ઉપર એવું લાગતું હતું કે એમના જે મેરેજ થયા અથવા તો એમને જે પણ ડિસિઝન લીધું કદાચ એમની સાથે ફૂલી સંમત નહીં પણ હોય, તો પણ જયારે મીનાલીની સારાભાઈ નું પહેલું પર્ફોર્મન્સ અમદાવાદમાં હતું ત્યારે અંબાલાલ સારાભાઈ અને સરલા સારાભાઈ બંને ગયા હતા, તો એ એક્સેપ્ટન્સ નું લેવલ પણ કેટલું, મતલબ એને જે નવા વર્ડ ટોલરન્સ આપણે કહીએ છીએ તે એવું,
ચિલ્ડ્રન હોય કે આ બધાને ટ્રસ્ટ કરતા હતા કે જે એ લોકો જે કરે છે ધેટ્સ ઓકે,
તમને લાગે છે કે આ સાચું છે તો તમે કરી શકો એમ
કરો, હા બસ ભલે અમે એનાથી સહમત ના હોય
ને એઝ અ ફેમિલી પાછા સપોર્ટ માટે પણ ગઈશું,
સપોર્ટ, હા રેઝિસ્ટન્સ નથી. અને બહુ નાની નાની વસ્તુ છે આમાં. બરાબર, આ રાઇટરે બહુ સારી રીતે ઇન્ફોર્મેશન કલેક્ટ કર્યું છે, બહુ નાના નાના ન્યુઆન્સીસ ને એ બધી ઇન્ફોર્મેશન છે કે આજ બહુ નોન નથી. એક હતું કે આપણે એમાં જે સારાભાઈ કેમિકલ ઉભી કરી તેમાંથી બહુ પહેલા પહેલા હેલ્થ સપ્લિમેન્ટ્સ બી લોન્ચ કરેલા.
અચ્છા,
હા, વેઇટ લોસ માટે ના વિટામિન સી રહેડા સારાભાઈએ. બાકી હવે હેલ્થ સપ્લિમેન્ટો તો અત્યારે જમાના આવે એ ટાઈમે એટલું કોને ખબર હતી. પણ બહુ બહુ સારી સારી વસ્તુ, નાની નાની વસ્તુ રિસર્ચ છે. લખી જવે વેલ રિટર્ન છે, એન્ટરટેનિંગ બી કરી.
આઈ થિંક આના કારણે જ કદાચ મતલબ હોઈ શકે કે જે આપણે ગુજરાતી ઇવન જે ટેક્સ્ટ બુક કે એ બધી વસ્તુમાં પણ બહુ વધારે ડિસ્કસ નહીં થાય, આ બધા આઈડિયા હજુ પણ લોકો કમ્ફર્ટેબલ નથી વાત કરવા માટે.
એટલે બી કદાચ, અને એ વસ્તુ એટલે કદાચ એને બહુ મહત્વ કે ફોકસ નહીં મળતું. ખાલી એટલું ઇન્સ્ટિટ્યુશન બિલ્ડ, અને એમાં પર્ટિક્યુલર નેશનલ લેવલે અમુક જે ઇન્સ્ટિટ્યુશન્સ છે ઇસરો જેવી, એ સાઈડનું કન્ટ્રીબ્યુશન જ ફોકસ મળે છે વધારે. કે ભાઈ અમે બીજી સાઈડ જે કર્યું એ બધા ફોકસ ઓછું મળે છે. હવે મેનેજમેન્ટ માટે અમે આઈઆઈએમ બનાવી, એમ આઈઆઈએમ ઊભી કરી પહેલી પહેલી, કે સાયન્ટિફિક મેનેજમેન્ટ શીખવાડતું ઇન્સ્ટિટ્યુશન એમ. તો ઇટ વોઝ બહુ અનકન્વેન્શનલ એમને જ્યારે એની તૈયારી કરી ત્યારે મેનેજમેન્ટ માટે શું ઇન્સ્ટિટ્યુટ, અને એમાં પર્ટિક્યુલર એમણે બહુ મહેનત કરી હતી અમદાવાદ લાવવા માટે
ઇન્સ્ટિટ્યુટ.
અમદાવાદમાં આવે એવું હતું નહીં, સારા ભાઈના મહેનતના કારણે આઈઆઈએમ અમદાવાદ આવી ગયું. એવું હતું કે અમેરિકન ગવર્મેન્ટ જોડે કોલાબોરેશનની અંદર પણ ચાલુ
કે જેટલું બ્લેક એન્ડ વ્હાઈટ છે આપણે મૂવીઝમાં જે બતાવે છે ને અંગ્રેજોને, કે બધા ગોરા લોકો હોય તો બધા રેસિસ્ટ જ હોય ને બધા એમ કમેન્ટમાં હતા, એવું મતલબ એવું ક્યાં એવું નથી આની અંદર. કારણ કે એની અંદર પેલું જ્યારે કેમ્બ્રિજ ગયા મતલબ એમના મેરેજ પછી, અને ભારતમાં જે પણ ચાલુ વર્લ્ડ વોર ખતમ થયું એના પછી, તો ત્યારે પણ ત્યાંના કોઈ ગવર્નરના વાઇફ હતા, એમને હેલ્પ કરતા હતા અને એમના બહુ સારા રિલેશન હતા, રિસ્પેક્ટફુલ. એવી જ રીતે સેમ મતલબ જ્યારે એમઆઈટીમાં દર સમરમાં જતા હતા બોસ્ટન, તો ત્યાં પણ એમના જે લોકલ રિસર્ચ ગ્રુપના જે પણ ફેમિલી મેમ્બર્સ સાથે સારા રિલેશન હતા. અને તો આ બધા મતલબ એમ સારા લોકો બંને સાઈડ હતા એમ. મતલબ ઘણા બધા મૂવી માં એજ હોય કે એક એમ ગોરી મેમ હોય જે એમ યસ રીતે એમ પ્રેમ થી વાત કરે બાકી બધા
બધા જંગલી ટાઈપ. અરે એ બહુ એ સાયન્ટિફિક કમ્યુનિટીમાં એવી વસ્તુ જોઈ કે દેવર સો ઇન્ટરકનેક્શન એ જમાનામાં. આની અંદર છે કે જે બધા અલગ અલગ દુનિયાના અલગ અલગ છેડે અલગ અલગ રિસર્ચ કરતા અને એવા લોકો, પણ દેવર સો ઇન્ટરકનેક્ટેડ, એકબીજાના કોમ્યુનિકેશન અને ઇન્ટરકનેક્શનમાં હતા એ જમાનામાં, જે અત્યારે બી છે. અત્યારે સાયન્ટિફિક બહુ જ ઇન્ટરકનેક્શનમાં અને કોમ્યુનિકેશનમાં હોય છે કોઈ બી ફિલ્ડ કરતા.
ને એ વસ્તુ છે કે સાયન્સમાં એ બધા આઈડિયાઝ મેટર નથી કરતા કે તમે કયા દેશમાંથી આવો છો, કે તમે
કયા દેશના છો, ક્યાં છો, શું તમે માનો છો, તમારી વેલ્યુ સાયન્સ થી અબાઉટ નથી. સાયન્ટિફિક સાયન્સ ઇઝ સાયન્સ, પછી તમે બીજું તમારે શું માનો છો એના તમારે કોઈ લેવા દેવા નથી, તમે ક્યાંના છો કે નથી. તો એ વસ્તુ ત્યારે બી એટલી જ હતી, આજે બી એટલી જ છે.
ને આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે કે એક વિક્રમ સારાભાઈના જે કોલાબોરેશન હતા ને નાસા સાથે, MIT સાથે, ઇવન સીડી ગમન પણ, એટલે એ બધા કેવું કે ટેલેન્ટ મેગ્નેટ હતા કે દુનિયાભરના જે બેસ્ટ બેસ્ટ સાયન્ટિસ્ટ ને લોકો બોલાવતા હતા, ઇન્ડિયામાં ગેસ્ટ લેક્ચર કરાવતા હતા, ઇન્ટ્રોડ્યુસ કરાવતા હતા. એ સમય ક્યાં ઇન્ટરનેટ આપણે લેક્ચર ઇન્ટ્રોડ્યુસ કરતા, તો ત્યારે તો મતલબ કોઈ વિદેશ થી કોઈ સાયન્ટિસ્ટ આવે છે અને એમના એની વાત ને તે બધા પાસે નોબેલ લોરિયેટ છે, મતલબ બેસ્ટ ઇન ધ વર્લ્ડ એમના. હા, તો એટલી બધી ક્રેડિબિલિટી એમણે બિલ્ડઅપ કરી હતી એમના કામની ઇન્ડિયાની અંદર, કે એ લોકો જ્યારે પણ ઇન્ડિયા આવતા હતા ત્યારે વિઝિટ કરતા હતા, સારાભાઈ ફેમિલી સાથે રહેતા હતા. ને એવા ઘણા બધા રાઇટર પણ છે, કે એરિક્સન કરીને એક રાઇટર છે, પુલિત્ઝર પ્રાઇઝ વિનર જર્નલિસ્ટ, તો એના ઘણી જગ્યાએ મેન્શન છે. તો એ બધા આવીને ત્યાં જ રહેતા હતા એમના ઘરે.
અને એવું કે સારાભાઈ ના ફેમિલી થી કોઈ બી એવું કહેવાય ને કે ગુજરાત કે અમદાવાદમાં કોઈ બી બહારનો કોઈ બી ઇલાઇટ પાર્ટી આવે ને, તો એકાદ આર્ટર તો ત્યાં માર્યો જ હોય એમ. એવું પછી રાઇટર હોય, પેઇન્ટર હોય, આર્ટિસ્ટ હોય, કે મોટા આર્કિટેક્ટ હોય, કે બધા એમ. હવે સારાભાઈના જે આઈએન આ બધા ઇન્સ્ટિટ્યુટ પાછી એવું નથી, એક વસ્તુ આસ્પેક્ટ છે કે જે ઘણી જગ્યાએ મિસિંગ છે કે સારાભાઈ સારા ઇન્સ્ટિટ્યુટ બિલ્ડર હતા જ, પણ જે ઇન્સ્ટિટ્યુશન બનાવતા એના આર્કિટેક્ટ ની સારામાં સારા લાઈન બનાવડાવતા. કેવું નહીં કે ખાલી ખોખું જુબુ કરવાનું છે તો કોઈને ભી બોલાય,
એટલે એક ટાઈપની પેલી જડતા નહીં હતી કે બધું જે થવું જોઈએ તે બધું જ, એમ પેલું કેવું કે મતલબ આપણા દેશના આર્કિટેક્ટને લાવો નહીં સામે, આપણા અહીંયા સારા આર્કિટેક્ટ નથી, એવું બધું નહીં. એમ દુનિયાભરમાં તમે ગમે ત્યાંથી લાવો, બેસ્ટ લોકોને લાવો અને બેસ્ટ કામ કરાવો. હા, ને એ લોકોને આઈડિયાઝ
કે એ લોકો અહીંયા આવશે તો અહીંયાના આઈડિયા, અહીંયાની જગ્યાએ નવા આઈડિયાના ફાઉન્ડેશન્સ નાખશે. હવે જે છે આપણે IIM ના અમદાવાદ માટે લુઈ કાન કરીને બહુ ફેમસ અમેરિકન આર્કિટેક્ટ છે, બહુ મોટા કહેવાતા લુઈ કાને IIM ને ઇન્સ્ટિટ્યુટ ને ડિઝાઇન બરાબર, અને એમણે વર્લ્ડ ના બેસ્ટ ઓફ બેસ્ટ કહેવાતા માના લુઈ કાન બરાબર છે, IIM ને એમણે ડિઝાઇન કર્યું છે. પછી જે મિલ માલિકો માટે એમનું છે ને હેડક્વાર્ટર હતું, આત્મા હાઉસ કરીને કહેવાય છે, તો જે લી કર્બુઝિયે કરીને જે ફ્રેન્ચ આર્કિટેક્ટ હતા એમણે ડિઝાઇન કર્યું, અને એ પાછા એટલા ફેમસ હતા કે પેરી એટલે ફ્રાન્સની કરન્સી પર, ફ્રેન્ચ એટલે ફ્રાન્સ ઉપર એમનું પિક્ચર હતું, એટલા ફેમસ. અને જે ચંદીગઢ એમણે ડિઝાઇન કરેલું છે, અચ્છા, લી કર્બુઝિયે ચંદીગઢ ડિઝાઇન કરવા અહીંયા આવેલા હતા, અને અમદાવાદના મિલ માલિકોએ અને આ મૂળ એમને જે ગ્રુપ હતું ટેક્સટાઇલ એસોસિએશન હતું, એ એસોસિએશને એમને અમદાવાદ ઇન્વાઇટ કર્યા. અને અમદાવાદમાં આખા દુનિયામાં લી કર્બુઝિયે જે કોઈ બી જગ્યાએ બનાવ્યો ને કોઈ બી બિલ્ડિંગ, તો એક બે એવું બનાવ્યું, તો અમદાવાદની અંદર ચાર બિલ્ડિંગ એમણે બનાવી, એમને ડિઝાઇન કરેલા છે. અને પાંચમું હતું કેલિકો માટેનું હેડક્વાર્ટર, પણ એમને ગવર્મેન્ટની લીગલ પેલી ફાયર પરમિશન ના મળી એટલે ના બન્યું, બાકી પાંચમું બી બનાવવાનું એમણે પ્લાન ડિઝાઇન તો બનાવી આપેલી. એક મ્યુઝિયમ છે, એક આ સારાભાઈની ફેમિલી છે, સારાભાઈ વિલા છે એ એમણે ડિઝાઇન કરેલો છે, બીજો એક મ્યુઝિયમનો વિલા છે એ ડિઝાઇન કરેલો. એવું નહીં કે ઇન્સ્ટિટ્યુશન આર્કિટેક્ટ માટે બી સારા લોકોને લાવીશું તો અહીંયા આવશે, અહીંયા આર્કિટેક્ટ નવા જે અહીંયાના કન્વેન્શનલ આર્ટિકલ થી મોડર્ન આર્ટિકલ આર્કિટેક્ટ મોડર્ન જે નવા આઈડિયાઝ અહીંયા લાવશે ને પછી એનાથી એક વેવ શરૂ થશે નો. અને એવું છે, એ જે લોકો આવ્યા એ લોકો અહીંયા તો એ લોકો ખાલી ડિઝાઇન જ કરવાના હતા કે આઈને અહીંયા ઉભા તો રહેવાના હતા,
બનાવવાના થોડી ડિઝાઇન
કરવા. હા, ઓબ્વિયસ છે, એટલે આપણે ડિઝાઇન કર્યું તો એમની પાછળ એક આખી નવી આર્કિટેક્ટની જનરેશન આવી કે જે લોકો મોડર્નિસ્ટ હતા, કે જેમણે ઇન્ડિયાની અંદર જૂના આર્કિટેક્ટ અથવા જે બ્રિટિશ ટાઈમમાં જે હતા ઇન્ડો સાર્સેનિક આર્કિટેક્ટ એ સિવાય એકદમ મોડર્નિસ્ટ આર્કિટેક્ટની નવી આખી પેલા બાલકૃષ્ણ દોશી ને જે બધા જે કહેવાય છે એમ, એ લોકોની આખી નવી જનરેશન કે જે એક નવા આઈડિયા સાથેની આખી નવા ઇન્સ્ટિટ્યૂટ બનાવતી કે નવા ડિઝાઇન કરતી આખી જનરેશન એમના નીચે, કેમ કે એ લોકો અહીંયા આવ્યા એમની નીચે આ લોકો બધા ટ્રેન થયા આ બધું ઊભું કરવામાં, અને પછી એ લોકો એ આઈડિયાઝને કેરી ઓન કર્યા અને ઘણા એના ઇન્ડિયન કોન્ટેક્સ્ટમાં ઢાળ્યા જોડે. તો એમના એવું કે એમને ઇન્સ્ટિટ્યુશન બિલ્ડ કરવા માટે તો ઓબ્વિયસ એમને ખાલી બિલ્ડિંગ બનાવવા તો કોઈને બી એમ્પ્લોય કરી શકે છે, પણ ના આપણે લાવવાના તો બેસ્ટમાં બેસ્ટ જ લાવવાના.
આ બધા બહુ વિઝનરી આઈડિયા છે, કારણ કે જયારે નોલેજ ની ને એજ્યુકેશન ની વાત આવે ને તો ત્યારે આપણે એવું પેલું નાનું નહીં વિચારી શકીએ કે ભાઈ આપણી જ વસ્તુ ને આપણી જ સંસ્કૃતિ ને આપણું જે મહાન છે, અને મતલબ એવું એવું અત્યારે તો નહીં થઈ શકે એમ, કેમ કે અત્યારે વર્લ્ડ બહુ કનેક્ટેડ છે. હા, અને થયું પણ શા માટે, જોઈએ આપણે દરેક જગ્યાએથી સારી વસ્તુ શીખી શકીએ અને આપણી વસ્તુ કોઈ બીજાને શીખવાડી પણ શકીએ, તો એ વસ્તુ થવી જોઈએ ને.
અને એ હતા ને કે જે મોડર્નાઇઝ એમને જે બી કન્વેન્શનલ અહીંયા જે રેગ્યુલર વસ્તુ બધાને મોડર્નાઇઝ કરવા પર ફોકસ સાયન્ટિફિકલી, ફૂલ એમ એકદમ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ સાથે કે ભાઈ ના, દરેક વસ્તુને નવા આઈડિયાઝ, નવા મેનેજમેન્ટ, નવા મોડલ, એ રીતે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરો. જે રીતે ચાલ્યું આવે છે એ રીતનું નહીં કંઈ કરો. અને એના માટે પણ જે બી બહારથી હેલ્પ લેવાની જરૂર છે, બહારથી હેલ્પ લો. બહારથી જે આઈડિયાઝને ઇમ્પોર્ટ કરવાની જરૂર છે તો બહારથી આઈડિયાઝ ઇમ્પોર્ટ કરો. એમની કંપની માટે બહારની કંપનીઓ જોડે કોલાબોરેશન, ફાર્મા કંપનીઓ જોડે કોલાબ કરેલું એમ કેમિકલ છે, એના માટે બહારની ફોરેનની કંપની જોડે કોલાબ કરો. ત્યાંથી આઈડિયાઝ અને ફોર્મ્યુલાઝ ઇમ્પોર્ટ કરો. એવું કે ના અમે બનાવીશું તો સ્વદેશી આવે, ભલે ગાંધીજી જોડેથી આવતા, અમે પ્યોર સ્વદેશી, ભલે ઇન્સ્ટિટ્યુશન બિલ કર્યા પણ સ્વદેશી એટલે એવું બી, એવા બી જડ સ્વદેશી નથી. સ્વદેશી અહીંયા ઉભું કરો, પણ જે જરૂર છે બધું તમે લાવો. સારા ભાઈ જે બી એમને મિલોમાં બી એ લોકો એવું તો મોડર્નાઇઝેશન કરેલું,
પ્રેક્ટિકલ અપ્રોચ કે કઈ વસ્તુ સમાજને વધારે ફાયદો કરશે અને કઈ વસ્તુ વધારે આપણને આગળ લઈ જશે. એમ કારણ કે બધી વસ્તુ જે આપણે એકદમ પાછળ જઈને કરવા જવામાં તો આપણે બધાને એટલી ઓપોર્ચ્યુનિટી પણ પ્રોવાઈડ નહીં કરી શકીએ ને.
અને જે દુનિયા જે રીતે આગળ વધી રહી છે, તમે તમને આઇસોલેટ કરી દેશો તો દુનિયા રીતે તમે કેવી રીતે મેચ કરી શકશો? અટીરાની પાછળ બી એ જ આઈડિયા હતો કે મોડર્નાઇઝેશન જે મિલો છે એ કન્વેન્શન રીતે ચાલે જાય છે રીતે નહીં ચાલે. મોડર્નાઇઝેશનની જરૂર છે અને જે રીતના મોડર્ન આઈડિયાઝની બધાની ઇમ્પ્લિમેન્ટેશનની જરૂર છે મેથોડોલોજીની.
થેન્ક યુ સો સો મચ કે આ એપિસોડને તમે અંત સુધી સાંભળ્યો. અમારા બધા જ એપિસોડ સ્પોટિફાય, ગાના, જીઓ સાવન, એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ અને બીજી બધી જ એપ અને એ સિવાય યુટ્યુબ ઉપર પણ આવે છે. તો જ્યાં પણ સાંભળતા હોય ફોલો કે સબસ્ક્રાઈબ કરી લેજો. અને એક ફરિયાદ છે કે અમને કોઈ ફીડબેક નથી મળતા. સો જો તમે આ એપિસોડને અંત સુધી સાંભળતા હોવ અને અહીંયા સુધી સાંભળ્યા પછી તમને એવું લાગે કે કંઈક કહેવા જેવું છે તો જરૂરથી મને અથવા કોઈને પણ ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરજો. અને મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે.